એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરીશું જે કદાચ આપણા બધાના જીવનનો એક મહત્વનો હિસ્સો છે, પ્રેમ. અને ખાસ કરીને આપણે રોમાન્ટિક પ્રેમની વાત કરવાના છીએ.
નમસ્કાર. હા, આપણે પ્રેમ વિશે ઘણું સાંભળ્યું છે, ગીતો, કવિતાઓ, પણ આજે વાત જરા જુદી છે. આજે આપણે ડૉક્ટર હેલન ફિશરના પુસ્તક વાય વી લવ, ધ નેચર એન્ડ કેમિસ્ટ્રી ઓફ રોમેન્ટિક લવના આધારે ચર્ચા કરીશું. આ પુસ્તક છે ને, એ પ્રેમની જે કલ્પનાઓ છે એનાથી આગળ જઈને વિજ્ઞાનની દૃષ્ટિએ, એટલે કે આપણા મગજ અને શરીર વિજ્ઞાનની રીતે સમજાવે છે કે આપણે પ્રેમમાં કેમ અને કેવી રીતે પડીએ છીએ.
હા, અને આ સમજવું આજે કેમ જરૂરી છે?
જુઓ, પ્રેમ આપણા સંબંધો પર, આપણા નિર્ણયો પર, સુખ દુઃખ પર બહુ ઊંડી અસર કરે છે, ખરું ને?
બરાબર.
તો જો આપણે એની પાછળનું વિજ્ઞાન થોડું સમજી શકીએ તો કદાચ આપણે આપણા સંબંધોને વધુ સહાનુભૂતિથી, વધુ સમજણથી જોઈ શકીએ.
એક નવી દ્રષ્ટિ મળે. તો ચાલો શરૂ કરીએ રસપ્રદ સફર.
ચોક્કસ. પહેલા લેખક વિશે થોડું જાણી લઈએ. ડૉક્ટર હેલન ફિશર એ જાણીતા અમેરિકન જૈવિક માનવશાસ્ત્રી છે, એટલે કે બાયોલોજિકલ એન્થ્રોપોલોજિસ્ટ. એમનો મુખ્ય અભ્યાસ છે માનવ વર્તન, ખાસ કરીને પ્રેમ અને સંબંધો કઈ રીતે વિકસ્યા, એનું જીવવિજ્ઞાન શું છે એના પર.
પણ એમનું કામ બીજા મનોવૈજ્ઞાનિકો કે સમાજશાસ્ત્રીઓથી કઈ રીતે અલગ પડે છે? એમના અભિગમમાં શું ખાસ છે?
એમની ખાસ વાત એ છે કે એમણે એફએમઆરઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો.
એફએમઆરઆઈ એટલે પેલું મગજ સ્કેન કરે?
હા, બરાબર. ફંક્શનલ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. એમણે ખરેખર પ્રેમમાં પડેલા લોકોના મગજ સ્કેન કર્યા, અને આનાથી થયું શું કે પ્રેમનો અભ્યાસ ફક્ત લાગણીઓ કે સમાજના દાયરામાંથી બહાર નીકળીને સીધો મગજની અંદર શું ચાલે છે એની સાથે જોડાઈ ગયો.
ઓહ વાહ.
હા, એટલે તેઓ માનવશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ન્યુરોસાયન્સ આ બધાને ભેગું કરીને પ્રેમની એક બહુપરિમાણીય સમજ આપે છે.
મતલબ કવિતા અને વિજ્ઞાન બંને સાથે. સરસ. તો આ પુસ્તક વાય વી લવ, એનો મુખ્ય સૂર શું છે? એ શું કહેવા માંગે છે?
પુસ્તકનો જે મુખ્ય દાવો છે ને, એ ખરેખર ક્રાંતિકારી જેવો છે. એ કહે છે કે રોમેન્ટિક પ્રેમ એ ખાલી એક ઊંડી લાગણી નથી કે સમાજે બનાવેલી વસ્તુ નથી.
તો શું છે?
એ એક મૂળભૂત માનવ વૃત્તિ છે, એક ડ્રાઇવ. ફિશર તો ત્યાં સુધી કહે છે કે એ ભૂખ કે તરસ જેટલી જ પ્રાથમિક અને શક્તિશાળી જૈવિક જરૂરિયાત છે, આપણા મગજમાં એકદમ ઊંડે વળાયેલી.
ભૂખ અને તરસ જેવી? શું વાત કરો છો, આ તો બહુ મોટી વાત થઈ. પણ આવી જરૂરિયાત વિકસિત કેમ થઈ? એનો કંઈક હેતુ હશે ને ઉત્ક્રાંતિમાં?
બરાબર. ફિશરની દલીલ એ છે કે આ વૃત્તિ લાખો વર્ષ પહેલાં એક ચોક્કસ કારણસર વિકસી. કારણ શું? તો કે આપણી જે સમાગમ ઊર્જા છે, મેટિંગ એનર્જી, એને એક સમયે એક જ વ્યક્તિ પર કેન્દ્રિત કરવા માટે.
એક જ વ્યક્તિ પર?
હા. એનાથી શું થાય કે જોડી બનાવવાની પ્રક્રિયા, પેર બોન્ડિંગ, એ મજબૂત બને. અને આ આપણા બાળકોના ઉછેર માટે બહુ જરૂરી હતું, કારણ કે માનવ શિશુ જન્મે ત્યારે કેટલા અસહાય હોય છે, ખબર છે ને?
હા, એ તો છે.
તો ટૂંકમાં કહીએ તો પ્રેમ એ પ્રજાતિને ટકાવી રાખવા માટે પ્રકૃતિની જ એક યુક્તિ છે.
એટલે પુસ્તકનો હેતુ પ્રેમને ઓછો આંકવાનો નથી, પણ એની પાછળનું વિજ્ઞાન સમજાવવાનો છે. એ બતાવવાનો કે પ્રેમનો જે નશો આપણે અનુભવીએ છીએ, જે ક્યારેક અતાર્કિક લાગે, એ ખરેખર તો મગજમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ છે જેને માપી શકાય છે.
બિલકુલ. પુસ્તક આપણને એ જ સમજાવે છે. ચાલો હવે એના અમુક મુખ્ય મુદ્દાઓ અને સંશોધનોમાં થોડા ઊંડા ઉતરીએ.
હા, ચાલો.
શરૂઆત ક્યાંથી કરીશું?
પ્રેમની સાર્વત્રિકતાથી.
હા, એ સારો મુદ્દો છે. ફિશર ભારપૂર્વક કહે છે કે રોમેન્ટિક પ્રેમ કંઈ પશ્ચિમી દેશોની દેન નથી. એમણે 160થી વધુ સંસ્કૃતિઓનો અભ્યાસ કર્યો અને જોયું કે પ્રેમ તો બધે જ છે, દરેક સમયે જોવા મળ્યો છે.
અને એના લક્ષણો પણ લગભગ સરખા હોય છે, ખરું ને? જેમ કે પેલું પ્રિય વ્યક્તિ પર જ ધ્યાન રહેવું, સતત એના જ વિચારો આવવા.
હા, જેને ફિશર ઇન્ટ્રુસિવ થિંકિંગ કહે છે. જાણે એ વિચારો આપણા મન પર કબજો કરી લે. અને બીજું શું?
ભાવનાત્મક રીતે એમના પર નિર્ભર થઈ જવું. એ ના પાડી દેશે તો એવો ડર લાગવો.
અને જો સામેથી પ્રેમ મળે તો?
તો જાણે આખી દુનિયા મળી ગઈ. અત્યંત આનંદની લાગણી, યુફોરિયા જેને કહેવાય. પણ આ બધી લાગણીઓ પાછળ મગજમાં શું ચાલતું હોય? પેલી એફએમઆરઆઈ વાળી વાત અહીં આવે છે, બરાબર?
હા, બરાબર. ફિશરનું જે મુખ્ય સંશોધન છે તે આ એફએમઆરઆઈ પ્રયોગો જ છે.
તો શું જોવા મળ્યું એ સ્કેનમાં?
પરિણામો ખરેખર ચોંકાવનારા હતા. જ્યારે કોઈ વ્યક્તિ જે પ્રેમમાં પાગલ છે એ પોતાના પ્રિયજનનો ફોટો જુએ છે ત્યારે એના મગજના બે ખાસ વિસ્તારો, એક વેન્ટ્રલ ટેગમેન્ટલ એરિયા VTA અને બીજો કોર્ડેટ ન્યુક્લિયસ, આ બંને ભયંકર સક્રિય થઈ જાય છે.
VTA અને કોર્ડેટ ન્યુક્લિયસ, આ શું છે?
આ વિસ્તારો છે ને એ મગજની પ્રાથમિક રિવોર્ડ સિસ્ટમનો ભાગ છે, પુરસ્કાર પ્રણાલી. આ એડ સિસ્ટમ છે જે આપણને ખોરાક, પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવા માટે પ્રેરે છે. અને સૌથી નવાઈની વાત
શું?
આ જ વિસ્તારો કોકેન જેવા નશીલા પદાર્થો લઈએ ને ત્યારે પણ આટલા જ સક્રિય થાય છે.
શું વાત કરો છો? એટલે પ્રેમ ખરેખર એક જાતનું વ્યસન જેવું? આ તો પેલી પ્રેમની તીવ્રતા અને ક્યારેક દેખાતી ગાંડ પણ સમજાવે છે.
સિસ્ટમ એક વૃત્તિ છે, ડ્રાઈવ, જે આપણને જીવનનો સૌથી મોટો પુરસ્કાર, એક સાથી મેળવવા માટે દોડાવે છે.
અને આ બધા પાછળ કોઈ રસાયણોનો ખેલ છે, તમે કહ્યું એમ?
હા, ચોક્કસ. કેટલાક રસાયણો મુખ્ય રોલ ભજવે છે.
કયા રસાયણો છે અને એ શું કરે છે?
સૌથી મુખ્ય છે ડોપામાઇન.
ડોપામાઇન?
હા, આપણે જ્યારે પ્રેમમાં હોઈએ ત્યારે ડોપામાઇનનું લેવલ વધી જાય છે અને એનાથી શું થાય, અત્યંત ઉર્જા આવે, આનંદ થાય, યુફોરિયા, ધ્યાન એકદમ કેન્દ્રિત થઈ જાય અને પ્રેરણા મળે. એટલે જ પ્રેમીઓ કલાકો સુધી વાતો કરે રાખે, રાતોની રાતો જાગે. પછી છે નોરેપિનેફ્રાઇન.
નોરેપિનેફ્રાઇન?
હા, આ એડ્રેનાલિન જેવું જ છે. એનાથી હૃદયના ધબકારા વધે, ઉત્સાહ વધે, ક્યારેક તો ઊંઘ જ ઉડી જાય.
ઓકે.
અને એક રસપ્રદ વાત એ છે કે શરૂઆતના તબક્કામાં સેરોટોનિનનું સ્તર ઘટે છે.
સેરોટોનિન ઘટે?
હા.
એનાથી શું થાય?
નીચું સેરોટોનિન છે એ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર OCD સાથે જોડાયેલું છે. એટલે ફિશર અનુમાન લગાવે છે કે કદાચ આ જ કારણે પ્રેમમાં પેલું વળગણ જેવું થઈ જાય છે, સતત એ જ વ્યક્તિના વિચારો આવ્યા કરે છે.
વાહ, આ તો બહુ જ રસપ્રદ છે. આ રસાયણોનો ખેલ સમજાયો, પણ મારો એક પ્રશ્ન છે. શું આ બધું એક જ પ્રકારના પ્રેમમાં થાય? કારણ કે ક્યારેક તો ફક્ત શારીરિક આકર્ષણ હોય, ક્યારેક બહુ ઊંડો લગાવ હોય, મિત્રતા જેવો.
ખૂબ જ સરસ પ્રશ્ન. અને અહીં જ ફિશર એક બહુ મહત્વનું મોડેલ આપે છે. એ કહે છે કે આપણા મગજમાં છે ને માનવ સમાગમ અને સંબંધો માટે ત્રણ અલગ અલગ સિસ્ટમ વિકસી છે. હા, ક્યારેકે જોડાયેલી હોય પણ છે અલગ.
ત્રણ સિસ્ટમ કઈ કઈ?
પહેલી છે કામ વાસના, લસ્ટ. આ મુખ્યત્વે સેક્સ હોર્મોન્સ, ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજનથી ચાલે છે. એનો હેતુ જાતીય ઈચ્છા જગાડવાનો છે. આ કોઈ ચોક્કસ વ્યક્તિ માટે હોય એ જરૂરી નથી.
ઓકે, લસ્ટ. પછી
બીજી છે રોમેન્ટિક આકર્ષણ. આ જ છે પેલી પ્રેમમાં પડવાની લાગણી જે આપણે હમણાં વાત કરી, ડોપામાઇન અને નોરેપિનેફ્રાઇન વાળી. આ સિસ્ટમ આપણું ધ્યાન અને ઉર્જા એક જ પસંદગીના સાથી પર કેન્દ્રિત કરાવે છે.
આકર્ષણ. અને ત્રીજી?
ત્રીજી છે લગાવ અથવા જોડાણ, અટેચમેન્ટ. આ લાંબા ગાળાના સંબંધોમાં જે શાંતિ, સુરક્ષા અને એકબીજા સાથેની કમ્ફર્ટની લાગણી હોય છે ને એ છે. આના માટે ઓક્સિટોસિન અને વેસોપ્રેસિન જેવા હોર્મોન્સ જવાબદાર છે. આ જ હોર્મોન્સ છે જે સાથીઓને લાંબા સમય સુધી સાથે રહેવા પ્રેરે છે, ખાસ કરીને બાળકોના ઉછેર માટે.
લગાવ. અને સૌથી વધુ રસપ્રદ વાત કદાચ એ છે કે આ ત્રણેય સિસ્ટમ એક સાથે કામ ન પણ કરે, એમ સ્વતંત્ર રીતે.
બિલકુલ. અને આ જ તો માનવ સંબંધોની બધી જ જટિલતા સમજાવે છે. કોઈ વ્યક્તિ એક વ્યક્તિ માટે ગાઢ લગાવ, એટેચમેન્ટ અનુભવી શકે, બીજી વ્યક્તિ માટે તીવ્ર આકર્ષણ, અટ્રેક્શન, અને કદાચ ત્રીજી વ્યક્તિ માટે કામવાસના, લસ્ટ. અને આ બધું એક જ સમયે પણ શક્ય છે.
બાપરે, આ તો આપણી મૂંઝવણો અને ક્યારેક જે વિરોધાભાસી લાગણીઓ થાય છે એની પાછળનું વિજ્ઞાન સમજાવે છે.
હા,
ખરેખર આ સંબંધોને જોવાની એક નવી જ બારી ખોલી આપે છે. અને પેલી ઉત્ક્રાંતિવાળી વાત પર પાછા જઈએ તો આ બધું બાળકોના ઉછેર સાથે જોડાયેલું છે, એમને.
હા, બરાબર. માનવ શિશુ કેટલા લાચાર જન્મે છે અને કેટલા વર્ષો સુધી મા બાપ પર આધાર રાખે છે એટલે ઇતિહાસમાં જે આપણા પૂર્વજોએ સ્થિર જોડી બનાવી એમના સંતાનો વધુ સફળતાથી મોટા થયા, ટકી શક્યા.
એટલે પ્રેમ અને લગાવ એ બાયોલોજિકલ ગુંદર જેવું થયું.
હા, એક જૈવિક ગુંદર કહી શકાય, જે બે જણને ઓછામાં ઓછા બાળકના શરૂઆતના સંવેદનશીલ વર્ષો દરમિયાન સાથે રાખવામાં મદદ કરે.
સમજાઈ ગયું. પણ પ્રેમ હંમેશા સફળ નથી થતો. રિજેક્શન મળે, અસ્વીકાર થાય ત્યારે શું? એના વિશે પુસ્તક શું કહે છે?
હા, ફિશર અને એમની ટીમે એવા લોકોના પણ મગજ સ્કેન કર્યા જેમને પ્રેમમાં તાજેતરમાં જ અસ્વીકાર મળ્યો હોય, અને એમણે જોયું કે પેલી રિવોર્ડ સિસ્ટમ VTA કોડેટ ન્યુક્લિયસ હજી પણ સક્રિય હતી.
રિજેક્શન પછી પણ?
હા, એટલે જ અસ્વીકાર પછી પણ એ વ્યક્તિ માટે તીવ્ર તલબ ચાલુ રહે છે. એને ભૂલવું આટલું મુશ્કેલ બને છે.
ઓહ,
પણ સાથે સાથે મગજના એ ભાગો પણ સક્રિય થયા જે શારીરિક પીડા અને ભાવનાત્મક તકલીફ ડિસ્ટ્રેસ સાથે જોડાયેલા છે.
શારીરિક પીડા?
હા, આ વૈજ્ઞાનિક પુરાવો છે કે તૂટેલું દિલ એ ખાલી કહેવત નથી. એનું દર્દ ખરેખર જૈવિક રીતે વાસ્તવિક છે. મગજ એને પીડા તરીકે જ નોંધે છે.
આ ખરેખર ગજબનું છે. જાણે કોઈ શારીરિક ઈજા થઈ હોય એવું જ દુઃખ મગજ અનુભવે છે. અદ્ભુત. તો આ આખી ચર્ચામાંથી આપણે મુખ્ય કયા વિચારો કે સંદેશાઓ તારવી શકીએ છીએ?
મારા મતે સૌથી પહેલો અને મહત્વનો સંદેશ એ છે કે પ્રેમ એ ખાલી એક લાગણી કે પસંદગી નથી, પણ એક મૂળભૂત જૈવિક વૃત્તિ છે, એક ડ્રાઇવ છે. આ સમજાવે છે કે એ આટલો શક્તિશાળી કેમ હોય છે અને ક્યારેક આપણા તર્ક પર કેમ હાવી થઈ જાય છે. બીજું એ કે પ્રેમ સાર્વત્રિક છે, કોઈ એક સંસ્કૃતિની દેન નથી, પણ આખી માનવ જાતનો અનુભવ છે. આ વાત આપણને બધાને ક્યાંક ને ક્યાંક જોડે છે, નહીં? ચોક્કસ. ત્રીજું, પેલી ત્રણ સિસ્ટમ્સનું માળખું, કામવાસના, આકર્ષણ અને લગાવ, આ આપણને સંબંધોની જટિલતા સમજવામાં મદદ કરે છે. આપણી જુદી જુદી લાગણીઓ સંબંધોના જુદા જુદા તબક્કાઓ, કેમ અમુક સંબંધ ફક્ત જુસ્સા પર ટકે છે તો અમુક ગાઢ મિત્રતા અને લગાવમાં બદલાય છે, આ બધું સમજવામાં મદદ મળે.
બરાબર. ચોથું, પ્રેમનું રસાયણશાસ્ત્ર અને એનું પેલું વ્યસન સાથેનું જોડાણ, ડોપામાઇનનો ધસારો, સેરોટોનિનનું ઘટવું, આ બધું પ્રેમની શરૂઆતની જે તીવ્રતા હોય છે, જે ઉર્જા હોય છે, વળગણ હોય છે, ક્યારેક જોખમ લેવાની વૃત્તિ પણ, એ બધું સમજાવે છે. પ્રેમ કેમ નશા જેવો લાગે છે એનું આ વૈજ્ઞાનિક કારણ.
પાંચમું, પ્રેમનો ઉત્ક્રાંતિનો હેતુ, કે ખાલી વ્યક્તિગત ખુશી માટે નથી પણ આપણી પ્રજાતિના અસ્તિત્વ માટે પણ જરૂરી છે. બાળકોના ઉછેર માટે, જોડી બનાવવી, આપણી ઊંડી લાગણીઓ પણ એક મોટા જૈવિક ચિત્રનો ભાગ છે.
અને છેલ્લે, મારા માટે બહુ મહત્વનું, તૂટેલા દિલનું દર્દ વાસ્તવિક છે. આ જાણકારી છે ને, એ પ્રેમમાં નિષ્ફળ ગયેલી કે નકારાયેલી વ્યક્તિ પ્રત્યે આપણી સહાનુભૂતિ વધારે છે. એમનું દુઃખ કાલ્પનિક નથી, પણ મગજ દ્વારા અનુભવાતી સાચી પીડા છે. આ સમજ આપણને વધુ દયાળુ બનાવે એવું મને લાગે છે.
બહુ સાચી વાત. તો હવે પ્રશ્ન એ થાય કે આ બધી વૈજ્ઞાનિક સમજણનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? કંઈક પ્રેક્ટિકલ એપ્લિકેશન છે?
હા, મને લાગે છે કે છે. જેમ કે જ્યારે કોઈ નવા નવા પ્રેમમાં પડે અને થોડું પાગલ જેવું વર્તન કરે તો આપણે સમજી શકીએ કે ભાઈ, આ મગજમાં રસાયણોનું તોફાન ચાલી રહ્યું છે. એનાથી પોતાના કે બીજાના આવા વર્તનને થોડી હળવાશથી ઓછી જજમેન્ટ સાથે લઈ શકાય.
બરાબર. અને લાંબા ગાળાના સંબંધો માટે પણ આ બહુ ઉપયોગી છે, નહીં? ઘણા લોકો ચિંતા કરે કે હવે પહેલા જેવો સ્પાર્ક નથી રહ્યો, પણ ફિશરનું સંશોધન સમજાવે છે કે શરૂઆતનું તીવ્ર આકર્ષણ ડોપામાઇન આધારિત, સમય જતા શાંત ગાઢ લગાવ ઓક્સિટોસિન આધારિત માં રૂપાંતર પામે એ સ્વાભાવિક છે. એ સંબંધની પરિપક્વતા છે, અંત નથી.
હા, એટલે એ સમજ યુગલોને કદાચ સ્પર્શ સાથે સમય વિતાવવો, ભાવનાત્મક નિકટતા, આ બધી રીતે લગાવની સિસ્ટમને મજબૂત કરવા પ્રોત્સાહિત કરી શકે.
અને બ્રેકઅપ વખતે પેલી તૂટેલા દિલવાળી વાતનું શું?
હા, ત્યાં પણ આ સમજ મદદ કરી શકે. એ જાણવું કે દર્દ વાસ્તવિક છે અને મગજ વ્યસનની જેમ વર્તી રહ્યું છે, એ વ્યક્તિને પોતાની જાત પ્રત્યે વધુ કરુણા રાખવામાં મદદ કરે છે. અને એ પણ સમજાવે છે કે શા માટે લોકો કહે છે કે બ્રેકઅપ પછી ભૂતપૂર્વ સાથીથી થોડું અંતર રાખવું કોલ્ડ ટર્કી જરૂરી છે. એક પ્રકારની વ્યસન મુક્તિ જેવી પ્રક્રિયા છે.
અને સાથીની પસંદગીમાં ત્યાં કઈ રીતે મદદરૂપ થાય?
કદાચ એ સમજવામાં મદદ મળે કે ફક્ત શરૂઆતનું તીવ્ર આકર્ષણ જ બધું નથી, લાંબા ગાળાના સુખી સંબંધ માટે લગાવ જરૂરી છે, અને એના માટે દયા, સમજણ, વફાદારી જેવા ગુણો કેટલા મહત્વના છે.
બરાબર. તો આટલી બધી ચર્ચા પછી તમારા મનમાં કયો એક વિચાર સૌથી વધુ રહી ગયો? તમને શું સૌથી વધુ પ્રભાવિત કર્યું ગયું?
મારા માટે તો પેલું પ્રેમ અને વ્યસન વચ્ચેનું મગજનું જોડાણ, એ ખરેખર પ્રેમની જે અતુલ્ય શક્તિ છે અને ક્યારેક એના કારણે આપણે જે અતાર્કિક નિર્ણયો લઈએ છીએ એને બહુ સારી રીતે સમજાવે છે. અને બીજી વાત એ કે વિજ્ઞાનથી પ્રેમને સમજવાથી એનો જાદુ ઓછો નથી થતો, પણ કદાચ વધે છે. આપણને એની પ્રશંસા કરવાની એક નવી ઊંડી રીત મળે છે.
સાચી વાત. અને મારા માટે મુખ્ય વાત એ છે કે પ્રેમ જેવી આટલી ઊંડી વ્યક્તિગત અને કાવ્યાત્મક લાગણી પણ ઉત્ક્રાંતિ અને જીવવિજ્ઞાનના નિયમોને અનુસરે છે. આપણે કોઈ અજાણી શક્તિના હાથમાં નથી, પણ એક જટિલ છતાં સમજી શકાય તેવી જૈવિક પ્રણાલીનો ભાગ છીએ. આ જ્ઞાન આપણને આપણા પોતાના અનુભવોને વધુ સારી રીતે સમજવામાં અને સ્વીકારવામાં મદદ કરે છે.
એક અંતિમ વિચાર આપણે શ્રોતાઓ માટે છોડી જઈએ.
હા, ચોક્કસ.
જો પ્રેમ આટલી હદે રસાયણો અને મગજની પ્રણાલીઓ પર આધારિત છે તો ભવિષ્યમાં શું શક્ય છે? શું આપણે ટેકનોલોજી કે દવાઓ દ્વારા પ્રેમની લાગણીઓને ડિઝાઇન કરી શકીશું, લવ પોષણ બનાવી શકીશું,
અથવા બ્રેકઅપના દુઃખને એક ગોળીથી મટાડી શકીશું? અને જો આવું શક્ય બને તો એના નૈતિક અને સામાજિક પરિણામો શું હશે?
આ એક મોટો પ્રશ્ન છે જેના પર વિચારવા જેવું છે, કારણ કે વિજ્ઞાન તો આગળ વધતું જ રહેવાનું છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.